प्रवचन नंबर 493 तारीख 27/8/88 72 मिनिट कलश टीका कलश 36 तथा 37।
અનુભવો છે, દુઃખ ને વેદો છે, પણ એક સમય માત્ર પોતાનો સુખમય આત્મા કે જે રાગ અને રાગનું ફળરૂપ એનાથી ભિન્ન છે, અને જ્ઞાન ને આનંદ એવા આનંદ ગુણોથી સહિત છે, એને અંતર સન્મુખ થઈને એટલે કે જે ઇન્દ્રિય જ્ઞાન પરને પ્રસિદ્ધ કરી દીધું છે, પાંચ ઇન્દ્રિય છઠ્ઠું મન એ પરને જાણવાનું બંધ કરીને એ ઉપયોગને અંદરમાં વાળીને જે ઉપયોગ જેનો છે એની સન્મુખ થઈને તમે તમારા આત્માને અનુભવો। एक बार अनुभव एम नहीं, निरंतर अनुभव एटले के अनुभवाज करो। रागनी अनुभूति सर्वथा छोड़ो अने एक पोताना ज्ञान ने आनंद ने आत्मा ने अंतर में जाइ निरंतर हमेशा धारावाही अनुभव। जे आत्मा अनुभव करने आदेश आप उपदेश नहीं, निरंतर अनुभव आदेश आप। एवो छे अनुभव योगी आत्मा, जेने अनुभवानो आदेश आप એ આત્માનું સ્વરૂપ શું છે એ કહે છે। આત્માને અનુભવ હોય તો કહ્યું, પણ કેવું આત્મા છે, આત્માનું સ્વરૂપ શું છે કે જેને અનુભવતા ધર્મની શરૂઆત થાય, મોહનો ક્ષય થાય, મમતા ટળે, સમસ્ત ત્રિલોકમાં ત્રણ લોક છે, ઉર્ધ્વલોક, અધોલોક ને મધ્યલોક, એમાં આખા લોકની અંદર સમસ્ત ત્રિલોકમાં ત્રણ લોકમાં આ ભગવાન આત્મા સર્વોત્કૃષ્ટ છે. પોતાના આત્મા સિવાય કોઈ સર્વોત્કૃષ્ટ પદાર્થ નથી. ઉત્કૃષ્ટ, સર્વમાં ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ પોતાનો આત્મા. બહારના પદાર્થો તો કોઈ સર્વોત્કૃષ્ટ નથી. કુટુંબ કબીલા સર્વોત્કૃષ્ટ નથી, પણ પંચ પરમેષ્ટિ જે છે એ પણ આ દુરાત્માની આગળ વિચાર કરતા એ સર્વોત્કૃષ્ટ નથી, આ સર્વોત્કૃષ્ટ છે. કેમ કે પંચ પરમેષ્ટિનું ધ્યાન કરતા પણ આ પૂરતા થાય છે. કેમ કે પરદ્રવ્ય છે, પરદ્રવ્યનું લક્ષ્ય કરતા રાગી પ્રાણીને રાગ થાય છે. વ્યવહાર ભક્તિ સુખદાયક છે, જીવને સુખદાયક નથી. કેમ કે ઉત્કૃષ્ટ નથી, ઉત્કૃષ્ટ મારો શુદ્ધાત્મા છે. કેમ કે મને મારો આનંદ મારા આત્મામાંથી આવે છે, મારો આનંદ પંચ પરમેષ્ટિમાંથી આવતો નથી. પંચ પરમેષ્ટિ મને આનંદના દાતા નથી ને દુઃખના હરનારા પણ નથી. દુઃખનો હરનારો હોય તો મારો આત્મા, અને સુખનો દેનારો હોય તો મારો આત્મા. દુઃખનો દેનારો નહીં, દુઃખનો હરનારો. દેનારો નથી બોલ્યો, દુઃખનો હરનારો અને સુખનો દેનારો. સમસ્ત ત્રિલોકમાં સર્વોત્કૃષ્ટ છે, ઊંચામાં ઊંચો પદાર્થ કોણ હોય જગતમાં પોતાનો આત્મા. અને સર્વોત્કૃષ્ટ હોવાથી ઉપાદેય છે, ઉપાદેય છે એટલે એનું અવલંબન કરવાયું છે, એનો આશ્રય કરવાયો છે, એનું લક્ષ્ય કરવાયું છે, એમાં લીન થવાયું છે, એમાં અહમ કરવાયું છે. એ રાગમાં ને દેહમાં અહમ કરી બેઠો છે, પર પદાર્થમાં એ તો દુઃખદાયક ભાવ છે. સમસ્ત ત્રણ લોકમાં સર્વોત્કૃષ્ટ પોતાનો આત્મા છે અને ઉપાદેય છે. ઉપાદેય છે એટલે ત્રણ કરવાનું છે. શ્રદ્ધાનો શ્રદ્ધેય છે, જ્ઞાનનું ઉદય છે, અને ધ્યાનનું ધ્યેય છે. જ્ઞાન એટલે ચારિત્ર, ચારિત્રની દશાને ધ્યાન કહેવાય. ધ્યાનનું ધ્યેય છે, જ્ઞાનનું જ્ઞેય છે, શ્રદ્ધાનું શ્રદ્ધેય છે. શ્રદ્ધા કરવા એ પોતાનો આત્મા. ઉપાદેય છે, ગ્રહણ કરવા યોગ છે, આશ્રય કરવા યોગ છે. એવો જ છે, હવે કે છે સાક્ષાત એવો જ છે. વધારીને નથી કહેતા, છે એના કરતા કંઈક વિશેષ મોણ નાખી નથી કહેતા. અમારામાં કહેવત છે કે વાત કરે તો જેવી છે એવી વાત કરું છું, કાંઈ મોણ નાખીને એટલે વધારીને કંઈ કહેતા નથી. આપણામાં કહેવત છે એમ ટીકાકાર કહે છે કે જે આત્માનું સ્વરૂપ છે એવું જ અમે કહીએ છીએ. કોઈ વાત વધારીને એમાં ઉમેરો કરી નથી કહેતા. એમાં ઉમેરો કરવા જેવું કંઈ છે નહીં. એવો ઊંચામાં ઊંચો પદાર્થ જગતમાં વિશ્વમાં હોય, વિશ્વમાં હોય તો એ પોતાનો આત્મા છે, સુખનો દાતા છે. વધારીને નથી કહેતા. વળી કેવો છે એટલે એક ભાગ કયો, હવે બીજો ભાગ કયો. વળી એક ભાગ કયો, આ જગતમાં સર્વોત્કૃષ્ટ છે ને ઉપાદેય છે, વધારીને કહેતા નથી. સર્વોત્કૃષ્ટ ને ઉપાધેય એની વાત કરી, વળી કેવો છે આત્મા? શા માટે આત્માની વાત કરે છે? કે પેલા એમ કહ્યું કે તમે તમારા આત્માને આત્માથી આત્મામાં અનુભવો એમ આદેશ આપ્યો ત્યારે છે જે વાત થઈ કે એ કયો આત્મા છે કે જેને હું અનુભવું, તો એની વ્યાખ્યા કરે છે. જગતમાં ઊંચા ઊંચો પદાર્થ તારો આત્મા છે, તારી પાસે છે, નજીક છે. ઉપાદેય છે એટલે ગ્રાહ્ય છે, ગ્રહણ કરવાયું છે. ગ્રહણના ત્રણ પ્રકાર, શ્રદ્ધામાં શ્રદ્ધેય, જ્ઞાનમાં જ્ઞેય ને ધ્યાનનું ધ્યેય. ત્રિકાળી સામાન્ય જ્ઞાનને આનંદનો કુંજ અખંડ એક પ્રતિભાસ મેં ભગવાન આત્મા. સર્વોત્કૃષ્ટ છે, ઉપાદેય છે, એવો જ છે, વધારીને નથી કહેતા. વળી કેવો છે? હવે બીજો ભાગ આવ્યો આત્માનો, કે આત્મા કેવો છે એનો વિષય ચાલે છે. કે સુખ સ્વરૂપ છે, સુખમય છે, સુખમાં બહારથી સુખ આવે અને એ આત્મામાં જોઈ થાય સુખ, ત્યારે એ સુખ સ્વરૂપ છે એમ નહીં. તો અનાદિ અનંત સુખમય સુખ સ્વરૂપ અનાગુણ આનંદની મૂર્તિ છે. બે વિશેષણ કયા? એક સર્વોત્કૃષ્ટ છે અને ઉપાધિ છે. બીજા બોર્ડમાં કહ્યું કે સુખ સ્વરૂપ છે એટલે કે દુઃખ એમાં નથી, આ કુર્તા આત્મામાં નથી. હું માની બેઠો છો કે હું અત્યારે દુઃખી છું, તો કહે છે કે અત્યારે તું દુઃખી નથી, અત્યારે સુખમય છો. કર્મફળ ચેતનાથી રહી જ છે આત્મા. આ કુર્તા લક્ષણ જે દુઃખ, એનાથી આત્મા સર્વથા ભિન્ન છે, એ આશ્રવ તત્વ છે. આ કુર્તા નામ દુઃખ એ આશ્રવ તત્વમાં જાય છે. જીવ તત્વમાં દુઃખ ન હોય એ તો સુખ સ્વરૂપ છે. બે વાત કરી, હજી ત્રીજી વાત કરે છે. વળી કેવો છે? વળી વળી કહીને એમ કે એક તમે કહ્યું સર્વોત્કૃષ્ટ ઉપાદે, વળી કેવો છે કે સુખ સ્વરૂપ છે? વળી કેવો છે કે શુદ્ધ સ્વરૂપ છે? કે પ્રભુ સંસારી જીવ તો અશુદ્ધ હોય, દુઃખરૂપ હોય, દુઃખી હોય, કે તું જેને આત્મા માની બેઠો છો એ આત્મા જ નથી. અશુદ્ધતા આશ્રવ તત્વની હોય, અશુદ્ધતા રાગની હોય, પણ આત્માની અશુદ્ધતા ન હોય. શીતલતા પાણીની છે અને ઉષ્ણતા અગ્નિની છે. પાણી ઊનું થયું છે, પાણીની પર્યાય ઊની થઈ એમ કહેવાય, પણ ખરેખર એ પાણીનું સ્વરૂપ નથી, પણ અગ્નિનું સ્વરૂપ છે. એમ શુદ્ધ સ્વરૂપ છે, શુદ્ધ થાય છે એમ નહીં, અનાદિ અનંત શુદ્ધ સ્વભાવ વિરાજમાન. આ પ્રશ્ન ઘણાને થાય છે, મોટા મોટા પંડિતોને પ્રશ્ન થયો કે સંસાર અવસ્થામાં આત્મા અશુદ્ધ હોય ત્યારે પર્યાય મલિન થાય, અશુદ્ધ થાય, વિદ્યા મલિન, પરિણામ મલિન થયા તો દ્રવ્ય પણ મલિન જ થાય. સોનું માટીમાંથી નીકળ્યું, ખાણમાંથી, ત્યારે સુવર્ણ 100% શુદ્ધ છે, ખાણમાંથી નીકળે છે ત્યારે. એ મેલ અને મલિનતા પથ્થરની માટીની છે, સુવર્ણની જ નથી. કેમ કે નીકળી જાય છે તપાવતા, મેલ બધો નીકળી જાય છે. એમાં તારો આત્મા કે અમે તને શુદ્ધાત્માનો અનુભવ કરવાનો આદેશ આપ્યો કે તારો આત્મા અત્યારે શુદ્ધ છે. હું શુદ્ધને અશુદ્ધ માની બેઠો છું, કેટલો તારું અજ્ઞાન છે, એમાં આંખમાં કમળો થાય, કપડું સફેદ હોય છતાં પીળું ભાસે, ભલે એને પીળું લાગે પણ બધાને પીળું ન લાગે, એમ અજ્ઞાનીને પોતાનો આત્મા વર્તમાનમાં અછૂટ થઈ ગયો છે એવી ભ્રાંતિ એને થઈ છે. અહીંયા કહે છે કે આત્મા શુદ્ધ સ્વરૂપ છે. આ બોલ બધા બહુ ઊંચા છે. પાછું શુદ્ધ થાય છે એમ નથી કહ્યું કે ભેદ જ્ઞાન કરો તો આત્મા શુદ્ધ થાય, આત્માને અનુભવો તો આત્મા શુદ્ધ થાય એમ નથી. તમે અનુભવ કરો કે અનુભવ ન કરો એ તો શુદ્ધ સ્વરૂપે વિરાજ ન. તમે ગુરુદેવને પૂછ્યું તો ના, એ આ વાત છે. એની ઉપાસના કરે ત્યારે શુદ્ધ થાય, ના ના કોઈ ઉપાસના કર કે ન કર, હું તો મારા સ્વરૂપે બિરાજમાન ભગવાન આત્મા શુદ્ધ છું. ત્રણેય કાળ શુદ્ધ છું, સુખ સ્વરૂપ છું અને સર્વોત્કૃષ્ટ છું જગતમાં બધા. ત્રણ વિશેષના આપ્યા, સર્વોત્કૃષ્ટ, સુખ સ્વરૂપ અને શુદ્ધ સ્વરૂપ, આટલું છે એમ લગાડે છે. જ્યારે જો ત્યારે આત્મતારમાં આવો કે આવો જ છે, એ તો સિદ્ધની વાત છે કે સંસારીની, કે બધા જીવ માત્ર શુદ્ધ સ્વરૂપે બિરાજમાન છે. નિગોદમાં પણ આત્મા જીવ તત્વ હંમેશા શુદ્ધ જ છે. એને જ્ઞાનાવરણ કર્મની અસર આવરણ લાગુ પડ્યું નથી, કર્મનો બંધ નથી અને આવરણ નથી. ભાવ કર્મનું આવરણ એને લાગુ પડ્યું નથી, ભાવ કર્મની અશુદ્ધતા એને અડી નથી, રાગનો સ્પર્શ આત્માને થતો નથી. પરમ એનો અર્થ કે શુદ્ધ સ્વરૂપ છે. ભોળી કેવો છે? જે અમે તમને આત્માનો અનુભવ કરવાનું કહ્યું તો સેજે તમને પ્રશ્ન પૂછે કે તમે જે આત્માનો અનુભવ કરવાનું કહો છો તો એ મારો આત્મા કેવો છે કે જેનો અનુભવ કરું? તો કે છે ત્રણ બોલ કે આ ચોથો બોલ કે છે. વળી કેવો છે? શાશ્વત છે. શાશ્વત એટલે ત્રણેય કાળ હયાતી જેની છે, અવિનાશી. દેહ તો વિનશ્વર છે, કર્મ નાશવાન છે, રાગ પણ નાશવાન છે, ક્ષણિક અનિત્ય છે. ભગવાન આત્મા શાશ્વત છે. કોઈ દિન નાશ ન થાય આત્મા, પર્યાય પલટે પણ દ્રવ્ય ન પલટે, અવસ્થા બદલે પણ ભગવાન આત્મા બદલે નહીં.
એકનો બે ન થાય, નવ રૂપિયો કઈ રીતે
સાચી થાય? એકનો બે ન થાય, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા અવસ્થાની મધ્યમાં રહેવા છતાં એ મેલો થયો નથી. શુભાશુભ ભાવ કશાયની મધ્યમાં રહેવા છતાં પણ એને કશાય હડ્યો નથી. સોનું કીચડ કાદવમાં રહેલું છતાં પણ એ સોનાને કાટ લાગતો નથી. ત્યારે જો ત્યારે સોનું એવું ને એવું છે એમ કમળપત્ર થાય છે, ઉપર ફૂલ થાય ને પાંદડું હોય પાણીમાં ડૂબેલું, પણ કહે છે કે કમળનું પાંદડું અને પાણી અડ્યું નથી. આમ કરીને ઉપાડો એનો રૂમાલથી લૂ ન પડે પાંદડાને, કોરે કોરું
અડ્યું તો લેવું પડે,
અડ્યું હોય તો લેવું પડે પણ અડતું નથી. એની રૂવાડી એવી છે પાંદડાની, એ અડેની. પાણી એમાં ભગવાન આત્માના દીપાવતી ક્રોધ માન માયા ને લોભ એવા ભાવકર્મની મધ્યમાં રહેવા છતાં પણ ક્રોધી થાય નહીં, માની ન થાય, માયાવી ન થાય, લોભી ન થાય, તીવ્ર ક્રોધી ન થાય, મંદ ક્રોધી ન થાય. આ ક્રોધ એને અડે નહીં. ક્રોધ જે થાય છે એ આત્મા નથી, આત્માની અવસ્થા પણ નથી. આત્માની અવસ્થા તો આત્માની જાત, જ્ઞાન, દર્શન, ચારિત્ર એની અવસ્થા થાય. ભાવકર્મની મધ્યમાં ક્રોધમાન માયા લોભની મધ્યમાં રહેલો છે, જેમ પાણીની મધ્યમાં પાંદડું હતું પણ પાણી એને એટલું નહીં, એમ તારો આત્મા ભલે વર્તમાન અવસ્થામાં તારી દશાની ભૂલથી અજ્ઞાનથી ક્રોધમાન માયાને લોભના કષાય ચક્ર થાય છે, પણ એની મધ્યમાં રહેલો આત્મા શુદ્ધ છે, અશુદ્ધ છે એનો અનુભવ થઈ શકે છે. એનો અનુભવ કર, અંતર્મુખ થા, તને અનુભવ થશે. ક્રોધ અનુભવમાં નડશે નહીં અને અનુભવમાં ક્રોધ આવશે પણ નહીં. અનુભવ જવામાં ક્રોધ તને રોકશે નહીં. કેમ કે શુદ્ધ સ્વરૂપ રહેલો છે અનાદિનંદ, વૃદ્ધિ થયો જ નથી ને. ક્રોધ થાય છે એ તો પરિણામનો ધર્મ છે, દ્રવ્ય ક્યાં ક્રોધ થયો છે? શુદ્ધ સ્વરૂપ છે. વળી કેવો છે? શાશ્વત છે. આ ક્રોધમાન માં તો ક્ષણિક છે, પર્યાયના ધર્મ છે, નાશવાન છે. પર્યાય તો અનિત્ય છે, ભગવાન આત્મા શાશ્વત છે. હવે જે રીતે અનુભવ થાય છે તે કહે છે. પેલા એમ કહ્યું, પેલો વિભાગ કર્યો કે તમે તમારા આત્માનો આત્માથી અનુભવ કરો. પછી એમ કહ્યું કે જે અનુભવ કરવાનું અમે કહીએ એ આત્મા કેવો છે એનું સ્વરૂપ બતાવ્યું. હવે અનુભવ કરો એમ તો કહેવાય ગયું, પણ અનુભવ કેવી રીતે કરવો? આત્માનો અનુભવ કરો એમ તો આદેશ આપ્યો અને આત્મા આવો છે એનું સ્વરૂપ બતાવ્યું. હવે જે રીતે અનુભવ થાય છે તે જ કહે છે. આ કોણ કે અનુભવી પુરુષ કહી શકે એને આત્મ સાક્ષાત્કાર થયો હોય, આત્માનુભવ થયો હોય, પોતાના શુદ્ધજ્ઞાનથી આત્માને પ્રત્યક્ષ જાણ્યો, અનુભવ્યો હોય, કહીધો એ અનુભવની કળા બતાવે છે. અનુભવી જ આત્માના સ્વરૂપને બતાવે અને અનુભવ કેમ થાય એ બતાવે. જ્યારે જ્ઞાનીનો જન્મ થાય છે ત્યારે કાયમ માટે અનાદિથી, જ્યારે જ્યારે જ્ઞાનીનો જન્મ થાય ત્યારે એનો મુખ્યપણે બે પ્રકારનો ઉપદેશ આવે છે. એ જ્ઞાનીની ઓળખાણ થવાનું એક ચિહ્ન લક્ષણ છે. હજારો વક્તા છે જૈન મતના, અજૈનના હજારો વક્તા, કથાકાર લાખ લાખ માણસ ભેગું થાય, પણ એ જ્ઞાની છે કે અજ્ઞાની એની પરીક્ષા કરવાની કળા છે. એ શુદ્ધાત્માની વાત કરે છે અને શુદ્ધાત્માનો અનુભવ કેમ થાય એ વાત કરે છે. આ બે માંથી એકે વાત ન કરતો હોય તો અજ્ઞાની સમજી લે બસ આ પરીક્ષા કરવાની ના. શ્રીમદજીએ કહ્યું છે કે મુમુક્ષ, ઉત્કૃષ્ટ મુમુક્ષની આંખ જ્ઞાનીને ઓળખી લાગે છે, જગન્ય મધ્યમ નહીં, ઉત્કૃષ્ટ મુમુક્ષ, માત્ર મોક્ષ અભિલાષ, આત્માર્થી જેને આત્મા જ જોઈ છે, જેને બીજું જગતમાં કાંઈ જોતું નથી, માન કઈ જોતું નથી, આ કોઈ સત્તા જોતી નથી, જેને આત્મા જોઈ એવો જીવ જ્ઞાનીના વાણીના યોગે એ અનુમાન કરી શકે છે કે શુદ્ધાત્માને જ વાણીમાં વાત આવતી હોય, આત્માના જ પ્રશંસાને વખાણના વચનો આવતા હોય, અને એ અનુભવ કેમ થાય એનો વક્તો વખત 60 મિનિટમાં 60 વાર આવે. ત્યારે સમજી લો નહીં આ કોઈ અનુભવી પુરુષ લાગે છે. પરીક્ષા થઈ શકે છે, મુખમાં પ્રકાશમાં સાતમા અધિકારમાં છે, જ્ઞાનીને ઓળખો પછી એને સાંભળવું, ધારી રાખવું, તત્વો નિર્ણય કરવો, એ થઈ શકે છે. સંઘની પ્રતિનિધિ જીવ છે, થઈ શકે છે. અહીંયા કે છે આ હવે જે રીતે અનુભવ થાય છે, અનુભવ થશે નહીં, જે રીતે અનુભવ થાય છે તે જ કહે છે. દાળસા કેમ કરવા? જેને દાળસા કરેલા હોય એ અનુભવી માતા કહી શકે, વેપારીને પૂછો તો ન કહી શકે, કેમ કે એને એ પ્રકારનો અનુભવ ન હોય. એ જેને આત્મા અનુભવ થયો છે એ અનુભવની કળા બતાવે છે, બીજાઓ છે અજ્ઞાની જીવો કહે છે. જ્ઞાન ગુણથી શૂન્ય એવા જેમાં જ્ઞાનનો એક અંશ નથી, ચૈતન્યનો અંશ જેમાં નથી, એવા બધા જળ પદાર્થો સમસ્ત દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મને મૂળથી છોડી દે, એટલે એને આત્મા માનવાનું છોડી દે. શરીર તે આત્મા છે, કર્મ તે આત્મા છે, ને રાગ તે આત્મા છે, એ છોડી દે. મુકુંદભાઈ છે, કૃતક છે, જેને આ બેન મારું પર બસ ગોપી જો લઈ જશે. જેનું લક્ષ્ય છોડવા જેવું છે, ભાવકર્મ આવી ગયું, ભાવકર્મ તણે લીધા, સકલમપી સમસ્ત દ્રવ્યકર્મ આઠકર્મ ભાવકર્મ દયા દાન કરુણા કોમળતાના ભાવ, ભગવાનની પૂજાનો ભાવ, દેશના લગ્ધી સાંભળવાનો વિકલ્પ, એ બધા ભાવકર્મના પ્રકારો છે. કષાયની તીવ્રતા, કષાયની મનતા અને લોકર્મ શરીર, એને મૂળથી છોડી દે એટલે એને આત્મા માનવાનું છોડી દે, એનું લક્ષ છોડી દે. હવે જેનાથી ભેદજ્ઞાન કરવું છે, એનાથી જુદું પડવું છે, અને એ આત્મા રાગને કરે કેથી જુદો પડે? સમસ્ત દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મને મૂળથી છોડીને, એટલે લક્ષ છોડીને, એમ લક્ષ છોડી દે. ભાવાર્થ આમ છે કે જેટલી કોઈ કર્મજાતિ છે તે સમસ્ત એ છે, જેમાં કોઈ કર્મ ઉપાદેય નથી. અશુભ કર્મ હે છે અને શુભ કર્મ ઉપાદેય છે એમ ભાગલા નથી, સમસ્ત કર્મ હે છે, કોઈ કર્મ ઉપાદેય નથી. એટલે ગ્રહણ કરવા યોગ્ય નથી, એ આત્માનું કાર્ય ને કર્મ નથી. કર્મની જાતિ છે, શાસ્ત્રનો સ્વાધ્યાય, ઇન્દ્રિય જ્ઞાન, ભાવકર્મ કર્મની જાતિ છે. તો રાજની તો શી વાત કરવી? ઇન્દોરમાં એક પ્રશ્ન થયો હતો, પ્રોફેસર છે ઇન્દોરવાળા, મલાડમાં પ્રશ્ન થયો કે આ રાગદેશ મોહના ભાવ તો ભાવકર્મમાં જાય, પણ અજ્ઞાની પાસે જે ઇન્દ્રિય જ્ઞાન છે એને ઇન્દ્રિય જ્ઞાન ના બોલ્યા, જે જ્ઞાનનો ઉગાડ છે ઈ શેમાં જાય? મેં કહું ભાવકર્મમાં જાય, કર્મની જાતિમાં જાય, કર્મકૃત ભાવ છે, જીવકૃત નથી. એ અસદભૂત વ્યવહારનો વિષય છે. એમ રાગ નીકળી જાય છે એમ ઇન્દ્રિય જ્ઞાન પણ આત્મામાંથી નીકળી જાય છે, રહેતું નથી. સમસ્ત એ છે તેમાં કોઈ કર્મ ઉપાદય નથી. વળી અનુભવ જે રીતે થાય છે તે કહે છે, પેલી અનુભવની રીત તો કરી કહી કે જ્ઞાન ગુણથી જે શૂન્ય છે, જ્ઞાન ગુણથી જે રહિત છે, એવી જે કર્મની જાત એને મૂળથી છોડી દે. એ આત્મા છે કે આત્માના પરિણામ છે એમ ન માન. કર્મની જાતિ છે, જીવની જાત નથી, ચેતનની જાત નથી, જ્ઞાનની જાત નથી, અચેતન છે, જળ છે. વળી અનુભવ જે રીતે થાય છે તે કહે છે. જ્ઞાન ગુણ તેજ છે સ્વરૂપ જેનું, એવા પોતાને પ્રત્યક્ષપણે આસ્વાદીને અનુભવ કેમ થાય એની વાત કરે. જે જ્ઞાન પરોક્ષ છે ઇન્દ્રિય જ્ઞાન, એ ઇન્દ્રિય જ્ઞાન ગુણ નથી પણ દોષ છે. જ્ઞાન ગુણ છે અને ઇન્દ્રિય જ્ઞાન દોષ છે. ઇન્દ્રિય જ્ઞાન વડે આત્માનો અનુભવ ન થાય. જ્ઞાન ગુણ તેજ છે સ્વરૂપ જેનું, લતિન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ થાય એવા પોતાને પ્રત્યક્ષપણે આસ્વાદીને, પોતાને એટલે શુદ્ધાત્માને, અંતરમાં જ્ઞાનને વાળીને, ઉપયોગ બહાર ભટકે છે એને ઉપયોગની અંદર વાળીને આત્માને જોતું, તો એ જાત્યાંતર જ્ઞાન થશે, પ્રગટ નવું નહીં, અનંતકાળથી નહીં થયેલું એવું. ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જશે, પરોક્ષ જ્ઞાન રોકાઈ જશે અને પ્રત્યક્ષ જ્ઞાન નવું પ્રગટ થશે અને આત્મા સૂચિત કરશે. વળી અનુભવ જે રીતે થાય છે તે કહે છે. જ્ઞાન ગુણ તેજ છે સ્વરૂપ જેનું, રાગ એ સ્વરૂપ નથી, રાગ દ્વારા આત્માની અનુભૂતિ ન થાય. કસાયની મનતા ગમે એટલી કરે તો એનાથી આત્માનો અનુભવ ન થાય, આત્માના દર્શન ન થાય, કેમ કે કર્મની જાતિ છે, જળની જાતિ છે. પણ જ્ઞાન છે ને એ તો એ સ્વભાવનો અંશ છે, એના દ્વારા અંતરમાં વાળતા અનુભવ થાય એવા પોતાને પ્રત્યક્ષપણે આસ્વાદીને. જ્યાં પ્રત્યક્ષ કહ્યું ત્યાં અત્યંત જ્ઞાન થઈ ગયું. પરોક્ષ જ્ઞાનનો વ્યય અને પ્રત્યક્ષ જ્ઞાનનો ઉત્પાદ થાય. નવો ભાવાર્થાન છે કે જેટલા વિભાવ પરિણામો છે તે બધા એ જીવના નથી. એ માની બેઠો છે કે આ જીવનો, ક્રોધ જીવનો, ક્રોધમાન જીવનો, માયા જીવનો, રાગ જીવનો, એ જીવનો એનો માલિક નથી, એનો માલિક બીજો ભૂતગલ છે. જળની જાત, કર્મની જાત, કર્મની જાતિ કહી દે. નાયક ભાવમાં તો રાગ નથી, પણ નાયક ભાવને પ્રસિદ્ધ કરનારું જે જ્ઞાન ગુણ છે એમાંય રાગ નથી. દ્રવ્યમાં નહીં, ગુણમાં નહીં ને પર્યાયમાં નહીં રાગ. કેમ કે ચેતનના પરિણામ ચેતનની જાતના હોય, સોનાના પરિણામ સોનાની જાતના હોય, સોનાના પરિણામ લોઢાની જાતના કે ચાંદીની જાતના પરિણામ એના ન હોય. માટે કહે છે ભાવાર્થ આમ છે કે જેટલા વિભાવ પરિણામો છે, અસંખ્યાત લોક પ્રમાણ વિભાવના ભાવો છે, શાસ્ત્ર કહે છે એ બધાય જીવના નથી, એમાંને કોઈ પણ જીવના ભાવ નથી. પણ દ્રવ્ય રૂપે ન હોય તો કાંઈ નહીં, પણ જીવની પર્યાય રૂપે તો હોય કે ના, એ પર્યાય રૂપે નથી. જેટલા વિભાવ પરિણામો છે જે પ્રગટ થાય છે ક્રોધમાન માયા લોભ, એ બધાય જીવ ના નથી, જીવ એનો સ્વામી નથી, જીવ એનો કરતા ભોગતા નથી. શુદ્ધ ચૈતન્ય માત્ર જીવ છે એવો અનુભવ કર્તવ્ય છે. અનુભવની વિધિ વેદનાની બતાવી, શુદ્ધ ચૈતન્ય માત્ર, એક શુદ્ધ વિશેષણ કહ્યું અને ચૈતન્ય કહ્યું અને માત્ર કહ્યું, રાગ કાઢીને કહ્યું. શુદ્ધ ચૈતન્ય માત્ર જીવ છે એવો અનુભવ, એટલે એને અનુસરીને પ્રણમન થયું તે જીવનું કર્તવ્ય છે. ક્રિયા છે કે નહીં કાંઈ તમારામાં સોનગઢે કંઈ બતાવી કે આ ક્રિયા કર્તવ્ય કહ્યું ને, કરવા યોગ્ય પોતાના શુદ્ધાત્માને અનુભવો એ કર્તવ્ય છે. વિભાવ ભાવથી આત્મા જુદો છે, રાખતી વિદ્યા છત્રીસો. કોઈને કાંઈ પૂછવું હોય તો છૂટ છે, એક મિનિટની માટે છૂટ છે, પછી બીજી મિનિટે શરૂ કરશે.
અમારભાઈ જે રીતે કીધું કે અનુભવ જે રીતે થાય છે બે બે ઉપર લઈ, અનુભવ જે રીતે થાય તો બે વિધિ સમજવી કે એનો કથન બે જાતનું,
કથન બે પ્રકારે, વિધિ તો એક જ, વિધિ તો એક જ. અસ્થિથી વાત કરે કે શુદ્ધાત્માનો અનુભવ કરો, પછી વિધિ એ બતાવી કે આ જ્ઞાન ચૈતન્ય જ્ઞાન ગુણથી શૂન્ય એવા જે દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મ એનાથી આત્મા રહિત છે એને તમે અનુભવો. એમ જ્યારે કોઈ વખતે અસ્થિથી વાત કરે, કોઈ વખતે અસ્થિનાથથી બે પ્રકાર પડીને કહીએ કે આ તારું સ્વરૂપ છે અને આ તારું સ્વરૂપ નથી. નથી શું કામ કહ્યું કે અજીવને જીવ માની બેઠો છે, એ રાગને જીવ માની બેઠો, જીવના પરિણામ માની બેઠો, એ પરિણામ જીવના નથી. એ રાગથી આત્મા જુદો છે, માટે આત્મા એનો કરતા પણ નથી, ભોગતા પણ નથી. કર્મની જાત કહી, ત્રણેયને કર્મની જાત માને, કહે ચેતનની જાતિ શૂન્ય એમ કહ્યું ને. પેલા જ્ઞાન મૂળથી શૂન્ય જે કહ્યું, સમર્થ દ્રેકર્મ ભાવકર્મ નોકર્મ તે એને મૂળથી છોડીને એમ કહ્યું, ભેદજ્ઞાનમાં બીજાનો ત્યાગ કર્યો દ્રષ્ટિમાંથી. પછી બીજી વખત અનુભવમાં કહ્યું કે જ્ઞાન ગુણ વડે જ આત્મા પ્રત્યક્ષ અનુભવ થાય છે એમ, એટલે ઇન્દ્રિય જ્ઞાન વડે, શાસ્ત્ર જ્ઞાન વડે ન થાય, રાગ વડે તો ન થાય. જ્ઞાન ગુણ છે અને ઇન્દ્રિય જ્ઞાન એ દોષ છે, ગુણ નથી. જ્ઞાન ગુણ વડે પ્રત્યક્ષ અનુભવ થાય. પછી છેલ્લે કહ્યું કે આ બધા પરિણામો જીવના નથી, શુદ્ધ ચૈતન્ય માત્ર જીવ છે એવો અનુભવ કર્તવ્ય છે. એ અનુભવમાં ત્રણેય આવી ગયા, સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્રના પરિણામ ત્રણેય સમાઈ ગયા. આત્માને અનુસરીને જે ભાવ થાય એ સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર. એક સાથે ત્રણ અંશ પ્રગટ થાય. જ્ઞાન ગુણ અંદરમાં વળે, જ્ઞાન જેનું છે એને જાણે, શ્રદ્ધામાં લઈએ તો શ્રદ્ધા જ્ઞાન વિચારી પડે એવા વિતરાગી પરિણામ પ્રગટ થાય. રાગથી આત્મા જુદો પડી જાય, દુઃખથી જુદો પડી જાય, એકલા સુખનો સ્વાદ આવે, આનંદનો. આ એનું નામ પ્રત્યક્ષ આત્માનો અનુભવ કહેવાય. ધર્મની શરૂઆત શુદ્ધ આત્માના અનુભવથી થાય છે અને અનુભવ ભેદ જ્ઞાનથી થાય છે. આ ભેદ જ્ઞાનનો પ્રકાર બતાવે છે. તારાથી જુદું છે બધું, ભાવ કર્માદિ જીવના ભાવો નથી કોઈ, અને ભ્રાંતિ થઈ ગઈ છે. અને વ્યવહાર નહીં કથન કરે કે જીવના પરિણામ છે રાગ દ્વેષ, એ બધું જૂઠું કથન છે. જીવના પરિણામ જ ઉપચાર કર્યો સંયોગ દેખીને. જેમ કુંભાર ઘરાનો કરનાર નથી, છતાં એની હાજરી ઉપસ્થિતિ દેખીને લોકો કહે છે કુંભારે કરો કર્યો, એમ ઘડો માટીના પરિણામ છે, એમ રાગ માટીના પરિણામ છે. એ માટી જુદી જાતની, કર્મની જાતની, નોકર્મની જાતની. માટીના બે પ્રકાર, એક નોકર્મને માટી કહેવાય ભૂતગલ, અને એક નાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મ એને માટી કહેવાય રજકણ ધૂળ. એ માટીના પરિણામ છે રાગાદી. જીવની જાત નથી, જીવના પરિણામ. માટે આત્મા એનાથી જુદો છે એમ અનુભવી શકાય છે. અને એકતા થઈ ગઈ છે, તું માની બેઠો છો અને તારું સ્વરૂપ નથી. ઘણે કાળ તો તું શુદ્ધ છો, શાશ્વત છો. વ્યવહારને સતતપણે કહે છે એ રાજજીવના પરિણામ. વ્યવહારની સતતપણે છે કુંભાર ઘડાને કરે, એમ સતતપણે આત્મા રાગને કરે. કુંભાર ઘડાને કરે તો આત્મા રાગને કરે, કુંભાર તો ઘડાને કરી શકતો અશક્ય છે. માટે ચૈતન્ય મૂર્તિ આત્મા રાગને કરવું અશક્ય છે. હું કરું છું એમ માને, હલતા હાથને હું હલાવું છું એમ માને, હાથ હલે છે હું હલાવું છું, એમ કર્મના પરિણામ રાગને થાય છે. હાથ છે નો કર્મના પરિણામ, નોલા કર્મના પરિણામ. એ કર્મની જાત છે, એના પરિણામ ક્યાં કરે? એ જ્ઞાનમાં જણાતા જાણે હું રાગી અને હું આનો કરતા એમ એકતા કરે છે. કોઈનું અજ્ઞાન છે. રાગનું કરવું અશક્ય છે. કરું છું એને પ્રતિભા છે, કરી શકતો નથી. આહા, કર્મની જાત છે, પૂતગલની જાત છે. કળસટીકા બહુ ચોખ્ખી છે. એક એક કળશ ઊંચો છે. સાડત્રીસો કળશ છત્રી કરતા સાડત્રીસો કળશ વધારે ઊંચો છે. કેમ કે છત્રીસમાં તો એકલા વિભાવ રાગાદી પરિણામ ભાવ કરી દીધા, સાડત્રીસમાં તો ગુણસ્થાન માર્ગના સ્થાન બધા લઈએ. રંગ રાગ અને ભેદથી પણ પીનાર એ લેશે. ખંડાન વિશે વિદ્યમાન છે એવા શુદ્ધ ચૈતન્ય દ્રવ્યથી જેટલા છે તે બધા ભાવ અર્થાત અશુદ્ધ વિભાવ પરિણામ નિશ્ચયથી ભિન્ન છે. શું કહ્યું? વિદ્યમાન એટલે પર્યાયમાં જે વિદ્યમાનતા દેખાય છે એની હાજરી દેખાય છે ભેદોની. ભેદો છે ખરા, ભેદો વિદ્યમાન છે, પણ એ ભેદ છે બધા એ અભેદ આત્માથી ભિન્ન છે. એમ તો શરીરે છે, વિદ્યમાન છે, પણ આત્માથી ભિન્ન છે. એમાં અટકરમ છે, છે ભલે પણ આત્માથી ભિન્ન છે. એમ રાગાદી પરિણામ છે ખરા, પણ તે આત્માથી ભિન્ન છે. એમ ચૌદ ગુણ સ્થાન માર્ગના સ્થાન છે ખરા, પણ આત્માથી ભિન્ન છે. છે પણ ભિન્ન છે. તો ભિન્ન છે તો વસ્તુ છે કે અવસ્તુ એમ આવશે? બહુ કળસ ઊંચો છે, જલ્દી જો ભિન્ન કરો. હોય ને કે ભાઈ મન કોઈને કહ્યું હોય તો કે ભાઈ આ મગની દાળનો શીરો આજે બહુ ઊંચો થયો છે, બહુ ઊંચો થયો છે, વખાણ કરે, પણ હું કે ભાઈ લાવો ને કે વખાણ ક્યાં કરો, મોડું કામ ક્યાં કરો, એમાં કળસ બહુ ઊંચો છે, બહુ ઊંચો જલ્દી કયો. કે વિદ્યમાન છે એટલે કોઈ એમ કે પર્યાય છે જ નહીં, પર્યાય નથી એમ ને, પર્યાય છે ખરી, બધી પર્યાયો છે, શુભ પર્યાય, અશુભ પર્યાય અને શુદ્ધ પર્યાય. પર્યાયના ત્રણ પ્રકાર, એ પર્યાયો છે ખરી પણ આત્માથી ભિન્ન છે. પરિણામ છે ખરા પણ આત્માથી ભિન્ન છે. દ્રવ્યકુણ ને પર્યાય એકમેક જો હોય, જગદીશ સામાન્ય વિશેષ એકમેક થઈ ગયું હોય તો સામાન્ય ને અવલોકતા વિશેષ પણ અવલોકાઈ જાય, એમ તો બનતું નથી. પર્યાયથી કશું સર્વથા બંધ કરે છે અને દ્રવ્યને જોવા જાય છે ત્યાં પર્યાય તો અવલોકનમાં આવતી નથી. માટે દ્રવ્યથી પર્યાય ભિન્ન છે. જો અભિન્ન હોય તો દ્રવ્ય સામાન્યની સાથે વિશેષનો પણ અનુભૂતિ થવી જોઈએ, અનુભૂતિ થતી નથી. જીવ પણ અનુભવ સામાન્યનો થાય. વિદ્યમાન છે ચૌદ ગુણ સ્થાન માર્ગના સ્થાન જીવ સમાસ છે, ના નથી પર્યાય છે એવા શુદ્ધ ચૈતન્ય દ્રવ્યથી જેટલા છે તે બધા ભાવ અર્થાત અશુદ્ધ વિભાવ પરિણામ. વિભાવ એટલે વિશેષ ભાવ. વિભાવના બે પ્રકાર, રાગને પણ વિભાવ કહેવાય અને શુદ્ધ પર્યાયના ભેદને પણ વિભાવ વિશેષ પર્યાય કહેવાય. અશુદ્ધ વિભાવ પરિણામ નિશ્ચયથી ભિન્ન છે, જીવ સ્વરૂપથી નિરાળા છે, ભિન્ન છે અને નિરાળા છે. આ જુદા છે, નિરાળા એટલે જુદા છે. આ પણ જીવના પરિણામ જીવથી જુદા છે કે જીવના પરિણામ જ નથી, અજીવના પરિણામ છે.
જીવને પરિણામ,
હા જીવ પરિણામ વિનાનો છે. અજીવ અધિકાર ચાલે જ ને, બધાએ પૂતગલમય પરિણામ કયા ચૂકતે વર્ણાદિથી માંડીને ગુણસ્થાન પર્યંત જેટલા ભાવો છે એ બધા પૂતગલમય પરિણામ છે. તેથી પૂતગલ જ છે, અજીવ છે જીવ નથી. કેમ કે જીવથી નિરાળા છે, ભિન્ન છે, જુદા છે,
છે પણ ભિન્ન
છે અને ભિન્ન છે. દેહ છે પણ આત્માથી
ભિન્ન છે.
આઠકર્મ છે કે હા, તમે આઠકર્મને માનો છો કે હા? આઠકર્મને ન માને તો અજૈન છે, અભિન્ન માને તો અજૈન છે અને ભિન્ન માને તો જૈન છે. દેહ છે, મનુષ્યની પર્યાચક છે કે આત્માથી અભિન્ન છે કે ના ભિન્ન છે. આ અભિન્ન માને તો અજ્ઞાની અને છે એનો નિષેધ કરે તો અજ્ઞાની છે, પણ આત્માથી ભિન્ન છે, જુદા છે, નિરાળા છે.
એકમેક નથી, પરિણામ નથી એમ કોણ કહે છે? પરિણામ છે પણ જુદા છે, નિરાળા છે, જુદા છે, આ ભિન્ન છે. આ દૈવી અને પર્યાય વચ્ચેના ભેદ જ્ઞાન નો પ્રકાર ખરેખર જીવ અને અજીવ નું ભેદ જ્ઞાન છે.
એકદમ
સંક્ષેપ રૂચિ વાળો જીવ હોય એને એટલું જ કહેવામાં આવે કે જીવ થી અજીવ ભિન્ન છે. બસ પછી પૂછે નહીં, અનુભવ કરી લીધો.
સજીવની જીવ કેવી રીતે મને?
પણ જે વિસ્તાર રૂચિ વાળો જીવ છે એને અજીવના ભેદો કયા? જો આ જીવ છે જીવ નથી, જો આ જીવ છે જીવ નથી, હો જોજે આ અજીવ છે પણ જીવ નથી. કેમ કે અજીવમાં જીવની ભ્રાંતિ થઈ ગઈ છે, એટલે અજીવનું જ્ઞાન કરાવે છે ભ્રાંતિ છોડાવવા માટે. એકલું અજીવનું જ્ઞાન નથી કરાવવું, અજીવમાં જીવપણાની માન્યતા છોડાવી દીધી છે, એ પ્રયોજન છે. નિશ્ચયથી ભિન્ન છે, જીવ સ્વરૂપથી નિરાળા છે. કે નિશ્ચયથી ભિન્ન કયા તો વ્યવહારથી ભિન્ન ખરા કે નહીં? કથન માત્ર છે. કેવું હોય તો કે બાકી ભિન્ન નિશ્ચયથી એટલે સાચું, નિશ્ચયથી એટલે સાચું, અને વ્યવહારથી ભિન્ન એટલે ખોટું જૂઠું. ઘીના ગળા જેવા કથન છે, વ્યવહારના કથન ઘીનો ગળો હોય નહીં કોઈ દી. નિશ્ચયથી ભિન્ન છે, જીવ સ્વરૂપથી નિરાળા છે. જીવ સ્વરૂપ જે ઉપર કહ્યું એ સુખ સ્વરૂપ શાશ્વત એ બધું કહ્યું ને, જીવનું સ્વરૂપ એનાથી નિરાળા છે. તે ક્યાં ભાવ? જે નિરાળા છે જુદા છે એ ભાવ ક્યાં? ભિન્ન છે તો સાચી વાત તમે કહ્યું, હા ભિન્ન છે, નિરાળા છે, જુદા છે, તો એ ક્યાં ભાવ છે? એ ભાવ તો અમને કયો? એક કર્મ અચેતન શુદ્ધ પુદગલ પિંડરૂપ છે, તે તો જીવ સ્વરૂપથી નિરાળા છે. એક જે જુદા છે ભાવો એમાં એકની જાત બતાવે છે. એક કર્મ, આઠ પ્રકારના કર્મો, નાના વર્ણા દે આઠ, એ અચેતન એક, અને શુદ્ધ એકદમ પ્યોર પ્યોર પુદગલ છે. પ્યોર પુદગલ ચોખ્ખો પુદગલ,
શુદ્ધ
માને ચોખ્ખો એકદમ પ્યોર પુદગલ. કેમ કે એ તો જીવની પર્યાય તરીકે આરોપિત ન કરી શકાય, એટલે શુદ્ધ ચોખ્ખો ભિન્ન છે. એ તો બીજા તો પરિણામમાં જીવનો આરોપ આવે પણ આ કર્મમાં જીવનો આરોપ ના આવી શકે. કેમ કે એના દ્રવ્ય ગુણ પર્યાયમાં નથી. ઓલા ભાવો ચૌદ ગુણસ્થાન તો એની પર્યાયમાં વ્યવહારે કહી શકાય, આ તો વ્યવહારે પણ કર્મ ને શરીર ને જીવમાં નથી. વર્ણાદયા કયા ને એની વાત કરે છે. એક કર્મ અચેતન શુદ્ધ પૂદગલ પિંડ છે, એ ચોખ્ખો પૂદગલ જ છે. એમ આઠ પ્રકારના કર્મ છે એ ચોખ્ખે ચોખ્ખો પૂદગલ છે, પૂરેપૂરો બસ
સર્વથા.
તે તો જીવ સ્વરૂપથી નિરાળા જ, જુદે જુદા છે આઠ કર્મ. આઠ કર્મને ને આત્માને કાંઈ સંબંધ થયો નથી. આઠ કર્મ એડા નથી આત્માને. કેમ કે શુદ્ધ પુદગલ પિંડ ભિન્ન છે, ચોખે ચોખ્ખો. તે તો જીવ સ્વરૂપથી નાળા છે. એટલે જો આ તો એવી રીતે સામાન્ય બુદ્ધિવાળો પણ સમજી શકે, એટલા માટે આ તો પૂદગલ પિંડ ભિન્ન જ છે, શુદ્ધ જ છે, એ તો જુદું જ છે. પિંડ છે, પૂદગલ ચેતન નથી. એમાં ચેતનની ભ્રાંતિ નથી. ગુણસ્થાન માર્ગરાસ્તામાં તો ચેતનની ભ્રાંતિ થાય છે, આમાં ચેતનની ભ્રાંતિ નથી. અને નિરાળા જ છે. એ તો પ્યોર નિમિત્ત છે. ઓલા તો શુદ્ધ ઉપાદાન ને અશુદ્ધ ઉપાદાન આ કહી શકાય ગુણસ્થાન માર્ગના સ્થાનમાં. આમાં શુદ્ધ ઉપાદાન ને અશુદ્ધ ઉપાદાન લાગુ ન પડે, કેમ કે નિરાળા જ છે, જળ કર્મ છે ચોખ્ખું. એમ તે તો જીવ સ્વરૂપથી નિરાળા છે. એક તો એવા છે કે હવે બીજું, એક તો શુદ્ધ પુદ્ગલ પિંડ જુદા છે આત્માથી, આઠ કર્મ મોની રાતાવેદની અટાતાવેદની બધું જુદું છે. વા એક તો એવા છે રાગ મોહ દયા આદેય વિભાવરૂપ અશુદ્ધરૂપ છે, દેખતા ચેતન જેવા દેખાય છે. જો ઓમાં દેખતા ચેતન જેવા દેખાય છે એમ ન કહ્યું, કર્મમાં જળમાં એ તો નિરાળ ઉદ્ગલ જ છે, પિંડ જ છે, પણ વિભાવરૂપ અશુદ્ધરૂપ છે. દેખતા એટલે દેખતા એટલે ઉપર ટપકે દેખતા, સ્વભાવ પર નજર કરો તો નહીં, પર્યાય દ્રષ્ટિથી પર્યાયને જોવો તો દેખતા ચેતન જેવા દેખાય છે. ચેતન છે એમ નહીં, ચેતન જેવા દેખાય છે. પાણીની પર્યાય મેલી થઈ તો એ પાણીની પર્યાય જેવું દેખાય છે, એમ છે. પ્યોર માટી, માટીના પરિણામ. લોટો તો તદ્દન ભિન્ન છે, શુદ્ધ પિંડકલ પુદ્ગલ પિંડ રૂપ છે લોટો, લોટામાં પાણી, પણ એ જે મેલ છે એ પાણી જેવું દેખાય છે પણ પાણી નથી. પાણી તો સ્વચ્છ છે, નિર્મળ. દેખતા ચેતન જેવા દેખાય છે એટલે ઉપર ટપકે જુઓ તમે, પર્યાય દ્રષ્ટિથી જુઓ તો ચેતન જેવા દેખાય છે. એવા જે રાજદ્વેષ મોરૂપ જીવ સંબંધી પરિણામો, જો જીવ સંબંધી કહ્યું, ગુરુ જીવ સંબંધી ન કહ્યું, વાત કરો જીવ સંબંધી એટલે વ્યવહાર નહીંથી જોવામાં આવે પર્યાય દ્રષ્ટિથી, તો એ જીવ સંબંધી એટલે જીવના પરાશિત પરિણામમાં થાય છે, માટે જીવ સંબંધી. ભાવકર્મ બે પ્રકારના આવે છે, એક જીવ સંબંધી ને એક અજીવ સંબંધી. જયસેન આચાર્યમાં ભાવકર્મ બે પ્રકારના, એક અજીવ સંબંધી ને એક જીવ સંબંધી. પંચાધ્યાય કરતા એવું લખ્યું છે, એક પુદ્ગલની જાત છે મૂર્તિક, એમ આઠ કર્મ પણ મૂર્તિક છે, તો એના સંબંધે થવાવાળા જીવભાવ ભાવ ક્રોધ એ પણ
મૂર્તિક
છે, જીવની પર્યાય અને છતાં મૂર્તિક. એમ આ રાગ છે કહેવાય જીવની પર્યાય પણ છે પુદ્ગલના પરિણામ. પાણીની પર્યાય મેલી કહેવાય પાણીની પર્યાય, પણ એ પાણીની પર્યાય નથી, તો માટીની પર્યાય, માટીના સંગે થાય છે ને એની જાતિ છે ને, નીકળી જાય છે માટે ફટકડી નાખતા. મોરૂપ જીવ સંબંધી પરિણામો તેવો પણ શુદ્ધ જીવ સ્વરૂપને અનુભવતા જીવ સ્વરૂપથી ભિન્ન છે. ઉમા તો અનુભવ પહેલા ભિન્નતાનું ભાન થશે, અને આ ભિન્નતાનું ભાન તો અનુભવ થાય તો જ થાય. આ અનુમાનનો વિષય નથી. રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ એ ભિન્ન છે એમ અનુમાન કરે તો શુદ્ધાત્માનો અનુભવ નહીં થાય અને ભિન્ન નહીં ભાષે. પણ જયારે શુદ્ધાત્માનો અનુભવ કરે ત્યારે રાગાદી ભાવ ભિન્ન પણ અનુભવમાં આવે છે. શુદ્ધ જીવ સ્વરૂપને અનુભવતા જીવ સ્વરૂપથી ભિન્ન છે. ઓલું તો આગમથી નક્કી કર્યું તમે કે ભાવ કર્માત્માથી ભિન્ન છે, પણ ભાવપાસન ક્યાં છું તને? અહીં કોઈ પ્રશ્ન કરે કે, હવે પ્રશ્ન બહુ સારો આવ્યો, પ્રશ્ન કરે કે વિભાવ પરિણામોને જોજો ભાઈ, સંભાળીને ધ્યાન દઈને સાંભળવા જેવું છે. કોઈ પ્રશ્ન કરે છે કે વિભાવ પરિણામોને જીવ સ્વરૂપથી ભિન્ન કયા, જુદા કયા, નિરાળા કયા, ત્યાં ભિન્નનો ભાવાર્થ તો હું સમજો નહીં. ભિન્ન એટલે શું? ભગવાન આત્માથી રાગ ભિન્ન છે એમ આપે કહ્યું, પણ ભિન્નનો અર્થ હું ન સમજી શક્યો. ભીન નો ભાવાય તો હું સમજો નહીં. ભીન કહેતા ભીન છે તે વસ્તુરૂપ છે કે ભીન છે તે અવસ્તુરૂપ છે? રાજાદી ભાવો આપે કયું ભીન છે? તો ભીન છે તો વસ્તુરૂપ છે કે અવસ્તુરૂપ છે? ઉપરમાં વિધિમાન કહ્યું તો આપે, મને બધી ખબર છે. પછી જીવ સંબંધી કહ્યું એમ ખબર છે, ચેતન જેવા લાગે છે તને એમ કહ્યું એ મને ખબર છે. પ્રશ્નકાર કે તો મારો પ્રશ્ન છે કે આ રાગ છે આત્માથી ભીન છે એ કહ્યું બરાબર. તો ભીન છે તો ભીન છે તો વસ્તુ પણ છે કે વસ્તુ પણ? એવો પ્રશ્ન છે. કે જે આત્માની સન્મુખ થઈને અનુભવ કરવામાં આવે અને જે અનુભવમાં ના આવે એ બધી અવસ્તુ છે. ઉપરથી પહેલા જવાબ દઈ દીધો કે શુદ્ધ આત્માની સન્મુખ થઈને આત્મા જયારે આત્માને અનુભવે છે ત્યારે જ્ઞાનને આનંદનો તો અનુભવ આવે છે, પણ એ વખતે રાગ અને રાગનું ફળ દુઃખ એનો અનુભવ આવતો નથી. માટે અનુભવમાં નથી આવતું માટે એ અવસ્થુ છે, જીવ નથી.
અનુભવ
હોતા હૈ
ઉતની વસ્તુ હૈ,
એટલી વસ્તુ હૈ. અનુભવ નહીં હોતા વસ્તુ નહીં,
અવસ્તુ
બરાબર. ઉત્તર આમ છે કે ઉત્તર આપે છે અવસ્તુરૂપ છે. અવસ્તુરૂપ છે તો ભલે ઉપાદેય રૂપ ન હોય તો કઈ નહીં, પણ હેરૂપ તો છે કે નહીં? હેરૂપ ન હોય તો કઈ નહીં, પણ દેહરૂપ તો છે કે નહીં? રાગ અવસ્તુ કઈ પછી પછી પ્રશ્ન ખલાસ કર્યો. અવસ્તુ કઈ એટલે પ્રશ્ન નથી. કેમ કે જયારે જ્ઞાન આત્માની સન્મુખ થઈ અને જ્ઞાયકમાં હું પણ થાપે છે ત્યારે રાગની અનુભૂતિ થતી નથી, રાગમાં હુંકણો આવતો નથી. એકલો શુદ્ધાત્મા સામાન્ય ને અવલોકતો, વિશેષને નહી અવલોકતો. તો અનુભવમાં જેટલો આવે એટલો જીવ છે, અનુભવમાં નથી આવતું બધું અવસ્તુ છે. આમાં કયું અભેદમાં ભેદ દેખાતો નથી, એ કહું છું શાંતિ. ઉત્તર આમ છે કે અવસ્તુરૂપ છે. હવે જુઓ એનો ખુલાસો કરે છે, તે કારણે કારણ આપે છે, અવસ્તુનું કારણ આપે છે. તે કારણે શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ છે જે જીવ, તેને વિભાવ પરિણામો દ્રષ્ટિ ગોચર નથી થતા. આ શ્રદ્ધામાં આવતા નથી, જ્ઞાનમાં આવતા નથી, આચરણમાં પણ. કારણ કે કારણ આપે છે, અવસ્તુ કેમ છે એનું કારણ. તે કારણે જ શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ છે, નિર્વિકલ્પ ધ્યાનમાં જઈ અને જ્ઞાનને આનંદનો જયારે સ્વાદ દે છે, અતિન્દ્રિય આનંદનો સ્વાદ દે છે, ત્યારે રાગ અને આકુરતાનું વેદન એને બિલકુલ આવતું. જો એ બે એક ચીજ હોય તો આત્માના અનુભવની સાથે રાગનો અનુભવ આવવો જોઈએ. રાગનો અનુભવ નથી આવતો માટે રાગ ભીન છે અને અવસ્તુરૂપ છે. ભીન અને અવસ્તુરૂપ છે તે કારણે સ્વરૂપનો અનુભવ જીવને તેને વિભાવ પરિણામો દ્રષ્ટિગોચર નથી થતા. અભેદમાં ભેદ દેખાતો નથી, અભેદ સામાન્ય ઉપર નજર કરતા રાગ દેખાતો નથી. આ દ્રષ્ટિગોચર થતો નથી, વિભાવ પરિણામ નથી થતા. ઉત્કૃષ્ટ છે એવું શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય દ્રષ્ટિગોચર થાય છે. અભેદ જણાય છે અને ભેદ જણાતો કેમ? કે ભેદ અભેદમાં છે નહીં. અભેદમાં ભેદ હોય તો અભેદનો અનુભવ થતા ભેદનો રાગનો પણ અનુભવ આવવો જોઈએ. અટકડી નાખે, નિર્મળ પાણી પીએ, તેને મેલ પાણી ને મેલા પાણી નો અનુભવ થાય કે એ મેલ ભીન છે કે ભીન કે ભીન ભીન છે તો વસ્તુ છે કે અવસ્તુ કે અવસ્તુ અવસ્તુ ભીન હોવાથી એકમ દ્રષ્ટમ દ્રષ્ટમ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય દ્રષ્ટિગોચર શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય સામાન્ય શુદ્ધાત્મા જ્ઞાયક દ્રષ્ટિગોચર થાય છે. ભાવાર્થ આમ છે કે વર્ણાધિક અને રાગાધિક વિદ્યમાન દેખાય છે તો પણ વિદ્યમાન દેખાય છે તો પણ એની હૈયાતી છે તો પણ સ્વરૂપ અનુભવતા સ્વરૂપ માત્ર છે. તેથી વિભાવ પ્રણતિનું વસ્તુ તો કાંઈ અવસ્તુ વસ્તુ તો કાંઈ ફરીથી લઈ લેશું. ઉતાવળથી જવાનું છે ફરીથી બુધવારે પાછું આ લેવા દેવું છે. બસ જેમ કે પાકેલ કેરી હોય પાકેલ કેસર કેરી કારણ થાય તો પાકેલી એકદમ ઘોળી અને જ્યારે રસ ચૂસે છે રસ કે રસ ચૂસે છે ત્યારે એની છાલ પણ છે એમાં છોતરા પણ છે અને ગોઠલી પણ છે પણ એકલો રસનો સ્વાદ આવે છે છાલનો સ્વાદ કે ગોઠલીનો સ્વાદ આવતો નથી. તો એ છે કે એ રસથી ભીન છે ઘા ભીન છે ભીન છે તો વસ્તુરૂપ છે કે અવસ્તુ કે અવસ્તુ કે જેનો સ્વાદ નથી આવતો જે જીવપણે નથી તો જીવપણે નથી તો અજીવપણે છે અવસ્તુપણે છે. બસ કેરીનો સ્વાદ લે તારે બીજો કઈ સ્વાદ ના આવે એકલો રસ જ આવે રસના ગુરડા બહુ કળશું છું કે અભેદમાં ભેદ દેખાતો નથી. બ્રાહ્મણે જમવાનું કહ્યું લાડા ઉપર હાથ મૂકે છે કે ગર્વભાવ કે આ ભજીયા ને ઊંધિયું ને બધું છે ને કે મને કઈ દેખાતું જ નથી. અરે પણ અમને દેખાય છે ને કે તમને દેખાય ને અમને ન દેખાય કેમ કે અમારી રૂચિ લાડવા ઉપર છે એટલે જે ઉપાદેય છે એ ચીજ દેખાય છે એ દેખાતું નથી. પણ આ ભાણામાં છે ને કે એ અવસ્તુરૂપ છે વસ્તુરૂપ નથી. લાડવો મોઢામાં નાખીએ છીએ તે ભજીયું ઉડીને અહીં આવતું નથી એકલો લાડવો જ આવે છે. લે સમજાવું કઈ આમાં ભરતભાઈ બે ભરતભાઈ છે કાંઈ કેટલા થી બધું ભાણું ભીનું છે તો લાડવો જ આવે છે મોઢામાં બીજું કઈ. પણ આ બધું છે ને કે છે પણ મારા માટે નથી મારા માટે આ વસ્તુ છે મને ઘીરેથી નક્કી કરીને જ આવ્યો છે. આજ પ્રતિજ્ઞા કરી છે લાડવા સિવાય કઈ ખાવું નથી. જો લાડવાને બદલે બીજું ખાવા માંડું તો લાડવો રહી જાય અને માંડ માંડ છ બાળમીને તમે જમવાનું કહ્યું યજમાને અગાઉના કાળમાં બધું બનતું હતું ભાઈ. બે ત્રણ લાડવા તો ખાધા પછી એ ભજીયા ઉપર હાથ મૂકે એ શું કામ કે લાડવો ખાવા માટે મોટું ભાગી ગયો ને એટલે બીજું ખાવા ખાતર નહીં. એમ નિર્વિકલ્પ ધ્યાનમાં બહુ ન અવાય બહાર લઈ જાય સ્વિકલ્પમાં ફટ પાછા દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરીને પાછા અંદરમાં આવી જાય. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ ભૂજિયા છે લાડવાની તેમના તળેલા છે લાડવા તો ઘીવાળા
જાત
જાત વિભાવ પરિણામો ભીન છે કે આભીન વસ્તુ છે કે
સરસ
ચૈતન્ય અનુભવ કરતા એનો અનુભવ આવતો નથી. એ સ્વતંત્રની શૈલી છે. વેદના છે કર્મની જાતિ છે બધી. પાણીની જાત નથી, માટીની જાત છે. મેલું પણ છે કહેવાય, પાણી મેલું. ખરેખર પાણી મેલું છે કે માટી મેલી છે? કોઈથી પાણી મેલું હોય તો નિર્મળ સ્વચ્છ હોય. ચાર દિયા એક કળશ ચાર દિયા હવે તો બધા ઘણું વાંચ્યું હોય વિચારી રહ્યું હોય થોડું કઈ સમજી જાય. બોલો કરો.